સર્વા ઉતારી ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ પોતાને સ્વહસ્તે પોતાના આશ્રિતગણના આત્યંતિક કલ્યાણ કરવાને માટે અદ્ભુત શિક્ષાપત્ર લખી રહ્યા છે, જેને એક એક શ્લોકની અંદર અનેક વિધ શાસ્ત્રોનો સાર સમાયો છે. વીસ શ્લોકને પૂર્ણ કરી ભગવાન શ્રીહરિ દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. વીસ શ્લોકને પૂર્ણ કરીને મહારાજ એકવીસમા શ્લોક ઉપર જઈ રહ્યા છે.
દેવતા તીર્થ વિપ્રાણામ
સાધ્વીનામ ચ
સાધ્વીનામ ચ સતામપિ
વેદાનામ ચ
વેદાનામ ચ ન કર્તવ્યા
નિંદા શ્રવ્યા
નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત.
દેવતા તીર્થ
દેવતા તીર્થ વિપ્રાણામ
સાધ્વીનામ
સાધ્વીનામ ચ સતા
અદ્ભુત મહારાજ વિવેક બતાવે છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા
વેદાનામ ચ ન કર્તવ્યા
નિંદા શ્રવ્યા
શ્રવ્યા ન ચ ક્વચિત.
દેવતા
તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપિ સાધ્વીનામ ચ સતામપિ.
મહારાજ પોતાના આશ્રિતને સાવધાન કરે છે કે તમે જે કાંઈ મને પામવા માટે દાખલો કરો છો, પર રખેને એમાંથી તમારી એવી ભૂલ ન થઈ જાય જેના દોષને કારણે તમે મને પામી ન શકો. આટલી જગ્યાએ મહારાજ કે તમે જો સાવધાન નહીં રહો ને તો તમને મોટો દોષ લાગશે, તમે મને પામી નહીં શકો, આટલાની નિંદા કોઈ દાડો કરશો નહીં. દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ, મહારાજ ક્યાં નિંદા કરશો નહીં, આટલું જ નહીં કરશો નહીં અને સાંભળશો પણ નહીં. ન કર્તવ્યા સ્વે ન કાર્યા, કરવી નહીં અને સાંભળવી પણ નહીં. કારણ કે એક એક આ પાત્ર બહુ મહાન છે, દેવતા પણ મહાન છે, તીર્થ પણ મહાન છે, બ્રાહ્મણ પણ મહાન છે, પતિવ્રતા નારી પણ મહાન છે, સાધુ પણ મહાન છે ને વેદ પણ મહાન છે. અને નાનો માણસ મોટા હાથ નાખવા જાય ને તો ભૂકા નીકળી જાય. એમાં દેવતા તીર્થ અને વેદ આ ત્રણ એ કાયમને માટે એનાથી ચેતતા રહેવાની જરૂર છે. એમાં સારસાર આવો કોઈ વિવેક આવતો નથી. વેદ તે વેદ જ, તીર્થ તે તીર્થ, દેવ તે દેવ જ. પણ બ્રાહ્મણ પતિવ્રતા અને સાધુ આ ત્રણ બાબતમાં બહુ જ સાવધાની માગે છે. બ્રાહ્મણ ભગવાનનો ખરેખરો ભક્ત પવિત્ર બ્રાહ્મણ હોય અને એની અંદર હાથ નાખવામાં આવે તો માણસનું પતન થાય છે. પતિવ્રતા નારી હોય, યથાર્થ પતિની આજ્ઞાનું પાલન કરનારી હોય, એમાં હાથ નાખે તો પણ વ્યક્તિનું પતન થાય છે. અને ખરેખરો ભગવાનનો એકાંતિક સંત હોય, એમાં કોઈ હાથ નાખે તો એનું પણ પતન થાય છે. એટલે મહારાજ કે કોઈ દિવસ નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. મહારાજ સ્પષ્ટ આ કીધું, કરવી નહીં, સાંભળવી નહીં, પણ વિવેક તો રાખવો. નિંદા કોની કહેવાય એ બાબતમાં થોડાક આપણે ડીપમાં ઉતરશો. નિંદા એ અવગુણથી એક સ્ટેપ આગળ છે. અવગુણ એ મનનો વિષય છે, અવગુણ એ સૂક્ષ્મ દેહનો વિષય છે, નિંદા એ સ્થૂળ દેહનો વિષય છે. નિંદા ક્રિયાત્મક હોઈ શકે, વાણીથી હોઈ શકે, અવગુણ કેવળ મનથી હોઈ શકે. જ્યારે જીવાત્માને કોઈની વિશે અવગુણ પર થાય છે, પ્રથમ સ્ટેપ અવગુણમાં આવે છે. અવગુણથી પછી વ્યક્તિ આગળ જઈને નિંદાના સ્ટેપ સુધી પહોંચે છે. જેમને આની નિંદા ન જ કરવી હોય, ન સાંભળવી હોય, તેણે અવગુણથી સાવધાન, અવગુણ જ ના લાવવો, અવગુણ જ ના આવવા દેવો. અવગુણ આવશે તો જરૂર નિંદા થશે. જેનો અવગુણ આવે એની નિંદા જરૂર થવાની. પણ ભગવાનનો ભક્ત અવગુણ શબ્દને બહુ વિચારે, અવગુણ કોને કહેવાય. તો મહારાજ બહુ સ્પષ્ટીકરણ કર્યું કે જે વ્યક્તિની અંદર દોષ નથી, અંતેમ છતાંય નિજી સ્વાર્થ માટે રાગ અને દ્વેષને અવલંબને કરી, જે વ્યક્તિમાં દોષ નથી એને વિશે દોષનું જે આરોપણ કરવું, એનું નામ અવગુણ છે. અવગુણ બે રીતે આવે છે. એક તો કોઈ વ્યક્તિની મોટપ જોઈ ન શકે ત્યારે એને વિશે અવગુણની પ્રવૃત્તિ થાય છે. પોતે ત્યાં આંબી ન શકે ત્યારે અવગુણની પ્રવૃત્તિ થાય છે, જેમાંથી નિંદામાં પરણવાય છે. જેમ પેલો પાઠ આવતો એ ભણતા ત્યારે, એક શિયાળિયું હતું, ખાટી દ્રાક્ષ, સરસ દ્રાક્ષ, તેને પકડવા માટે બહુ મહેનત કરી, દાખડો કર્યો, પકડાણે નહીં, પછી કે તો ખટ્ટી હે, એમ કરીને ત્યાગ કરી દીધો. એ ખાટી નહીં હોવા છતાં એને ખાટીનું બિરુદ આપ્યું, એ અવગુણ છે. એમ પોતે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવા માંગતો હોય પણ એ સ્ટેપ ઉપર પોતે ન જઈ શકે ને બીજી વ્યક્તિ સ્ટેપ ઉપર જતી રહે, ત્યારે એની વિશે એને પાછો પાડવા માટે જે દાખલો કરાય છે એમાં અવગુણ પલટે છે ને આખી નિંદામાં માણસ ધકેલાઈ જાય છે. મહારાજ કે મારો આશ્રિત અવગુણ જ ન લે. અવગુણ એનું જ નામ, જે વ્યક્તિની અંદર દોષ નથી એની વિશે દોષનું આરોપણ કરે, એક રીતે અવગુણ છે. બીજી રીતે રાગ અને દ્વેષને અવલંબન કરીને કોઈ વ્યક્તિ અંદર માનો કે દોષ છે, એ દોષ વધારીને જે કહેવામાં આવે એ પણ અવગુણ છે, જે આખી નિંદામાં પરિણમે છે. બાકી જે વસ્તુ જીવી છે એવી તો કહેવી જ પડે, જીવી છે એવી કહેવી પડે, જીવી છે કહેવી પડે, એમાં પણ વિવેક સમજવો. ઘણી ફેરી કોઈ વ્યક્તિનું ખરાબ થઈ જતું હોય અને તો આપણે એમ કે હું તો ભાઈ જેવું છે એવું કહેવાનું, આપણે ખોટું સહન ન કરીએ. એ ખોટું ન સહન કરીએ એમ કહીને હું જેવું છે એવું કહેવાનું, એની પાછળ પણ દ્વેષ હોય, એની પાછળ પણ દ્વેષ હોય છે કે એનો ફોલ્ટ મહામેને તે હાથમાં આવ્યો છે તો હવે તેનો ભૂકા જ કાઢી નાખવાય, એ પણ અવગુણ છે, નિંદા છે. કોઈની અંદર ફોલ્ટ છે એ કહેવો અવગુણ, દોષ કીધા વિના તો દોષ આગળ વધતો જશે. પણ એની પાછળ દયાની ભાવના હોવી જોઈએ. કેવી ભાવના હોવી જોઈએ? દયાની ભાવના હોવી જોઈએ કે એની અંદર આ દોષ છે, ટળી જાય તો બહુ આગળ જઈ શકે, અથવા તો આ અવગુણ આ દોષ આની અંદર રહેશે તો આનું પતન થશે, આવી ભાવના હોય. અને પછી કદાચ એને બે શબ્દ કહે, અથવા તો પોતાનો પરિવાર હોય એની અંદર કોઈની ખોટ હોય અને એક ખોટને વાત કરવામાં આવે એ અવગુણ નથી, ખોટને જે કહેવામાં આવે તે અવગુણ નથી, પરંતુ જે દોષ નથી એને ખોટી રીતે એના ઉપર લાદવામાં આવે છે એ જ અવગુણ છે, અને એ જ અવગુણ આખી નિંદામાં પરિણમે છે. અને જે ખરેખર ખોટ છે એને જ આપણે નિંદા માને ક્યારેય જો નહીં કહીએ તો ખોટ ટળવાને બદલે દિન પ્રતિદિન વધતી જશે, વધતી જશે, વધતી જશે. અને યાદ રાખવું, ખોટ ખોટ જ છે, આજ નહીં તો કાલે જાહેર થયા વિના નહીં રહે. દાખલા તરીકે કોઈને કેન્સર થયું હોય, કોઈને કેન્સર થયું હોય અને પછી આપણે કહી ન કહેશો નહીં, કહેશો નહીં, એને આઘાત લાગશે, કેશો ને એને આઘાત લાગશે. ન કહો તો કેટલા દિવસ છૂપું રહેશે? 15 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના. પણ પછી આપોઆપ એ રોગ છે એટલે જાહેર થઈ એના નહીં રહે, એમ જે દોષ છે એ જાહેર થઈ વિના નહીં જ રહે. પરંતુ કોઈને ખોટે ખોટું કેન્સર છે એમ કેવું અને કોઈને હેપતાઈ દેવો એ ભૂલ છે, એ નિંદા છે. બાકી કેન્સર છે તો છે જ, એને જાળવી નહીં કેવું, સમજાવી નહીં કેવું, પણ કહેવું તો પડે. શું કામ? એટલા માટે કહેવું, એને હવે જવાનો ટાઈમ છે. બિચારા નોકો મરે ત્યાં સુધી તો આ લોક તો એનો બગડી ગયો કેન્સર થયો એટલે, પણ એનો પરલોક સુધારવાનો પણ એને મોકો ન મળે. એના કરતા 3 મહિના અગાઉ કહી દો તો બિચારો ભજન તો કરતો થઈ જાય કે અમારે જવાનું છે. એમ કોઈની અંદર ખોટ છે, ઘણી ફેરું બને. વ્યક્તિને પોતાને ખોટ સુધારવી હોય પણ એને ખુદને જ્ઞાન ન હોય કે અમારી ખોટ છે, બની શકે. એને કહેવાથી આંચકો લાગશે, કહો મારી અંદર આ ખોટ છે. અને ઘણી ફેરી પોતાને ખ્યાલ પણ હોય મારી ખોટ છે, પણ કોઈ ટોકે નહીં તો ખોટ ન ટળે. સમજાય છે? ખોટ ટોકે નહીં જ ન ટળે. સ્વામી વાતોમાં લખ્યું, વિષયની અંદર દોષ જાણીએ છીએ ને ટળતા કેમ નથી? સ્વામી કે ખંડન કર્યા વિના ન ટળે, ખંડન કર્યા વિના દોષ ટળે નહીં. એમ જેની અંદર જે દોષ છે નહીં જ કહેવામાં આવે તો એનાથી તો અધપતન સર્જાશે. ખોટને ખોટના રૂપમાં જે રજૂ કરવી એને અહીંયા મહારાજ નિંદા એવો શબ્દથી સંબોધતા નથી. અને ભગવાનના ભક્તો ખાસ યાદ રાખે, નહીંતર આને અવલંબને કંઈ ઘણી ફેરી બહુ મોટી ખોટ પ્રગટ થાય છે. ભૂલને દબાવી જ રાખીએ, દબાવી જ રાખીએ, ખોટને દબાવી જ રાખીએ, દબાવી જ રાખીએ, ન જ કહીએ, ન જ કહીએ, અને કહેતો એને ઘૂસતાવ્યા રાખીએ તો દશા શું સર્જાય? કહો, ઘરમાં એક વ્યક્તિ દારૂ પીતો થઈ ગયો ને આપણે એને કાંઈ ન કીને તો બીજાને ચાન્સ મળશે? આ ભાઈ પીવે છે અને કોઈ કાંઈ નથી કહેતું, માટે હું પીવું તો વાંધો આવશે નહીં. અને જે દિવસે એને પીવાની શરૂઆત કરીને તે જ દિવસે જો કીધું હોય તો એ મૂકી દે, પણ ભાઈને કાંઈ ન કહેવાય, ભાઈને કાંઈ ન કહેવાય. એક દી પીશે, 2 દિવસ પીશે, 15 દિવસ પીશે, મહિનો પીશે, 2 મહિના, 4 મહિના, પછી કહેવામાં નહીં આવે તો એ પછી ઝાંઝડ બંધાણી થઈ જાય, પછી મૂકશે એ નહીં મૂકે. પણ જે દિવસે એને પીધો ને ખબર પડે ને તે દિવસે એને જો બરાબર કહી દીધું હોય તો એ મૂકી દે. એટલે અહીંયા જે નિંદા શબ્દ છે એ નિંદા શબ્દ એવા અર્થમાં જ ઘટે કે જેની અંદર જે ખોટ નથી તે ખોટ તેને કહેવી, એ જ અવગુણ છે ને તે જ નિંદા છે. અહીંયા મહારાજ કેવું કીધું, જો શ્રીજી મહારાજ કેટલા અદભુત શબ્દો લખે. મહારાજ કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ અને પતિવ્રતા નારી નિંદા ના કરવી, પતિવ્રતા નારી નિંદા ન કહેવી. પણ પતિવ્રતા કહેવાય કોને? તો કે પોતાના પતિની આજ્ઞામાં સંપૂર્ણ વર્તતી હોય. અને એની વિશે ખોટ જો કલ્પે તો બહુ મોટો દોષ લાગે. પતિની એકે આજ્ઞા ન પાળતી હોય એવી સ્ત્રીને પછી બધા એમ કે નો એને કાંઈ ન કહેવાય, એને કાંઈ ન કહેવાય. ઓલાને બેસીને ધમકાવી નાખતી તો એને કાંઈ ન કહેવાય, એને કાંઈ ન કહેવાય, તો દિશા હું સર્જાય? કહો, બે જણે ભેગા થઈને કહેવું પડે આમ ન કરાય. સમજાય? બે જણાએ કહેવું પડે, એમનામ નિંદા નથી. મહારાજે જે નિંદા શબ્દથી સંબોધન કરે છે, શતાનંદ સ્વામી એવું સમાધાન આપે કે સત્યને જે ખોટું કહેવાનું નામ જ ભગવાન શ્રી હરિ નિંદા ગણે છે. સત્યને ખોટું કહે એનું નામ જ નિંદા છે. ખોટાને ખોટું કહેવું એમનામ નિંદા છે જ નહીં. અને ખોટાને ખોટું કહેવું એમનામ જો નિંદા ગણશું તો નંદ સંતોની કલમ નકરી નિંદામાં જ હાલી છે એમ કહી શકાય. કાવ્ય તમે ખોલો તો એટલી નિંદા જ દેખાય, હે, નકરી નિંદા જ દેખાય. સ્વામી કે આજ્ઞાનું સંપૂર્ણ ઉલ્લંઘન કરી નાખ્યું, એના દર્શન ન થાય તો ન કીજીએ, તો સ્વામી નિંદા કરી? કડી જડી જેણે બારણે, તો હું નિંદા કરી? મોક્ષ માર્ગે દીધા કમાડ કડી જડી બારણે, તો શું નિંદા કરી કહેવાય? ના, ખોટાને ખોટું કહેવું એ નિંદા નથી, પણ સત્યને ખોટું કહેવું એ નામ નિંદા છે. અથવા તો જે વસ્તુ જેટલી ખોટી છે એના કરતા અધિક ખોટી કેવી એમનામ પણ નિંદા છે. અને માણસની આવી ટેવ હોય છે, આવી આદત હોય છે. દાખલાથી કોઈ વસ્તુ ખરીદીને લાવે ને, જરાક ફરક હોય, જરાક ફરક હોય, પછી પોતાની વસ્તુ આખી બદલવી હોય અને ત્યાં જઈને એમ કે આટલે આમાં જરાક મિસ્ટેક છે, પેલો કે લાવો જરાક રિપેર કરી દો, એટલે આને રિપેર કરી પાછી ન લેવી તો શું કે આમાં તો આમ છે ને તેમ છે ને પેલું છે ને ફલાણું છે ને કંઈક બાના કાઢી અને વસ્તુ આખી પાછી જ દી, કારણ કે એની જોતી જ નથી. જે ફોલ્ટ હતો એના કરતાં ઘણો અધિક બતાવે. માણસની સહજ પ્રકૃતિ, જે વ્યક્તિની સાથે એને દ્વેષ બંધાય એ વ્યક્તિનો જેટલો ફોલ્ટ હોય એટલો કહેવામાં એને રસ નથી આવતો. બરાબર, માણસની એક પ્રકૃતિ બરાબર અનુસંધાન રાખજો. જેનો જે દોષ છે એનો એટલો દોષ કહેવા માણસને મજા જ નથી આવતી. હવે મોળું મોળું લાગે, સમજાય? ચટણી મીઠું બધું ભભરાવે ને તો જ એને મજા આવે, નતર એને સ્વાદ નથી આવતો. માણસને સત્ય વાત કહેવામાં, ખોટી વાત કહેવામાં જે મોજ આવે છે એ સાચી વાત કહેવામાં મોજ આવતી નથી. કોઈ પુરુષ, કોઈ ભક્ત અથવા તો કોઈ સંત ખરેખરી ભગવાનની આજ્ઞા પાળતો હોય, ખરેખરી મહારાજની ઉપાસના, પરમાત્માને પામવાનો ખરેખરો તાનવાળો હોય, તોય પણ એના બે સારા શબ્દ કહેવા માણસને કઠિન પડશે. અને એની અંદર સામાન્ય લીકેજ પોઈન્ટ હશે તેનો બહુ લાંબો કરી અને એની અંદર જે લોકોનું ખેંચાણ છે ને તોડવામાં જે મજા આવશે એ એના ગુણ કહેવા મજા નહીં આવે. માણસની સહજ પ્રકૃતિ. એટલે મહારાજ અહીંયા ખાસ ભારદન કહે છે કે નિંદામાં વલા થઈને તમે પડશો નહીં. નિંદા વસ્તુ એવી છે કે વ્યક્તિને જેટલો જે દોષ છે એટલો કહેવામાં આનંદ નથી આવતો, માટે જરૂર એ વધારીને જ કહેશે. સાચું સાચું કહેવામાં એને આનંદ નથી આવતો, સાચાને ખોટું કહેવામાં જ આનંદ આવે છે. મહારાજ કે ખબરદાર, સાચાને કોઈ દી ખોટું કીધું છે તો ભૂકા નીકળી જશે. અને અને કાયદો પણ એમ કહે છે કે 100 ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. મહારાજ બસ આ શ્લોકમાં આમ કહે છે, 100 નિર્દોષ છૂટી જાય તો ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. માનો કે કદાચ કોઈની અંદર દોષ છે અને આપણે એને દોષયુક્ત નહીં કહીએ તો વાંધો નહીં આવે. સમજાય? કોઈની અંદર ખોટ છે ને આપણે એની અંદર ખોટ છે એમ નહીં કહીએ તો આજો વાંધો નહીં આવે, પણ જેની અંદર ખોટ નથી એની અંદર ખોટ કહેશો તો બહુ મોટી તકલીફ ઊભી થશે અને બહુ મોટી ખોટ જશે. માટે મહારાજ કે મારો આશ્રિત એ માર્ગે ચાલે જ નહીં. દેવતાની નિંદા ન કરે, તીર્થની ન કરે, બ્રાહ્મણની ન કરે, પતિવ્રતા નારીની ન કરે, સાધુની ન કરે, વેદની ન કરે. દેવતાની નિંદા કેમ ન કરે? તો ભગવાન શ્રીહરિ બધાને પોતપોતાના સ્ટેપ આપ્યા છે અને સ્ટેપ પ્રમાણે બધાને શક્તિ આપી છે, પરંતુ એની પાસે સ્ટેપ છે, શક્તિ છે, એ શક્તિ કરતા એને જે ઉતરતા કહેવા એમનામ નિંદા છે. જેની પાસે જે શક્તિ છે એના કરતા ઉતરતા કહેવા એમનામ નિંદા છે. તીર્થ નિંદા કેમ કરે? તો જે જગ્યાએ ભગવાન અથવા તો ભગવાનના એકાંતિક સંતો ભક્તો વિચરણ કર્યું હોય એ તીર્થ સ્થાન બને છે. એ સ્થાનની અંદર ગયા પછી પોતાની કોઈ સરભરા ન થઈ, દાખલા તરીકે બની શકે ક્યારેક ન થઈ, તો પછી એ તીર્થનું એટલું બધું વાંટે, કોઈક ત્યાં યાત્રા કરવા જવા માગતો હોય અથવા તો ત્યાં કંઈક સેવા કરવા માગતો હોય તો તરત એમ કે ન્યા કર્યા જેવી સેવાની જાતો નહીં, હેરાન થઈ જાય છે. ત્યાં ક્યાં કંઈ ઠેકાણું છે? આમ જે બોલવામાં આવી તીર્થની નિંદા છે. બ્રાહ્મણની નિંદા કઈ કરી કહેવાય? તો કે બ્રાહ્મણ બધા કરતા ઉચ્ચ શ્રેષ્ઠ સ્થાને ગુરુસ્થાને બિરાજમાન આશ્રમી છે, વર્ણ છે, અને તેમ છતાંય એને બીજા વર્ણ જેવા કહેવા અથવા બીજાથી પણ ઉતરતા કહેવા કે એ તો બધું ગયું જૂનામાં, હવેથી બધા શુદ્ર જેવા જ છે એમ કહીને એને વખોડવા એ નિંદા કરી કહેવાય. કોઈ વ્યક્તિગત વ્યક્તિ, કોઈ વ્યક્તિની અંદર દોષ હોય તે વ્યક્તિને દોષ કહેવાય, પણ આખી જ્ઞાતિ ઉપર દોષનો આરોપણ ન કરાય કે અત્યારે કળીકાળી વ્યાપ્યો છે માટે બ્રાહ્મણની અંદર બ્રાહ્મણત્વ પણ છે જ નહીં, આમ જે કહેવું એ નિંદા કહેવાય. હા, ઘણા બધા બ્રાહ્મણોએ હવે પોતાના બ્રાહ્મણ ધર્મનો ત્યાગ કર્યો છે એમ કહેવું એમનામ નિંદા નથી, પણ બ્રાહ્મણત્વ પણ જ ક્યાંય નથી એમ જે કહેવું એમનામ નિંદા છે. પતિવ્રતા નારી નિંદા કેમ કરી કહેવાય? તો કે કોઈ પતિવ્રતા નારી યથાર્થ ધર્મનું પાલન કરે, પતિની આજ્ઞા વર્તતી હોવા છતાંય પણ જાણ્યા વિના નિર્ણય આપી દેવામાં આવે કે હવે કળીકાળ છે માટે કોઈ પતિવ્રતા ધર્મનું પાલન કરે જ નહીં, કોઈ પતિની આજ્ઞા વર્તે જ નહીં, અને કોઈ એમ કે એના ફલાણા જે છે સ્ત્રી એ સંપૂર્ણ એના પતિની આજ્ઞામાં જ રહે, તેમ છતાંય પણ પરાણે ખેંચીને કંઈ ભલે ને કહીએ ભલે તમને એમ લાગતું, પણ એ વર્તતી જ ન હોય, કોઈ નારી પતિવ્રતા ધર્મમાં વર્તે જ નહીં એમ કહે, અને એની વિશે જે શબ્દ અયોગ્ય બોલવા એ પતિવ્રતા નારીની નિંદા છે. સાધુની નિંદા કેમ કરી કહેવાય? તો કે પરમાત્માની સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરતા હોય, પણ સાધુની ફરજ છે કોઈની અંદર ખોટ જણાય તો નહીં કહેવી. અને સાધુ પુરુષે પોતાની ખોટ કંઈ કીધી આપણને કે ભગત આમ કરો તો અક્ષરધામમાં જવાશે, નહીં તો નહીં જવાય, અને એ પોતાની રુચિ કરતાં બહારની વાત હોય, પોતાની રુચિકર વસ્તુ ન હોય, અને પછી એ સાધુને વિશે ગમે તેવી વાતો કરવી, ગમે તે ઉતરતી વાતો કરવી, એના ચારિત્રહીનતાની વાતો કરવી, અથવા તો પરમાત્માની સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરનાર સંત હોય તો પછી એને એમ કહેવું કે એ તો ખાલી વર્તન રાખે છે લોકોને છેતરવા માટે, બાકી દંભી છે, એ તો ઉપરથી દેખાડે આપણને સારું સારું, બાકી માય તો કાંઈનું કાંઈ હશે, આમ કહી અને સાધુ થકી મુમુક્ષને તોડી નાખો, એ સાધુની નિંદા છે. અને વેદની નિંદા કેમ છે? તો કે વેદની અંદર એવો કોઈ સળ શબ્દ, છળ શબ્દ હોય, દાખલા તરીકે યજ્ઞની અંદર અજને હમવા, વેદનો અર્થ તો એવો જ છે, અજ એટલે જૂની ડાંગરો હમવી, પરંતુ અજને હમવા એ શબ્દ વાંચતાની સાથે એ નિંદા કરતા થાય, આવા નાવા વેદ લખ્યા જો ને, બકરાને કાપીને હમવાની વાતો વેદે લખી, આવા વેદ તો ખોલાય જ નહીં ને, વંચાય જ નહીં, વાત જ ન સંભળાય એમ માની એને વિશે જે તુચ્છ ભાવના દાખવી એ વેદની નિંદા છે. મહારાજ કે મારો આશ્રિત આ કોઈની નિંદા કરે નહીં અને સાંભળે પણ નહીં. શતાનંદ સ્વામી તો વળી આગળ વધ્યા કે માર્કંડેય મુનિ તો ત્યાં સુધી કહે છે કે ન નિંદા, નિંદા તો ન કરવી, પરંતુ તાડને કુર્યાત, ન તાડને કુર્યાત, જેમ નિંદા ન કરવી, નિંદા કરવી એ પાપ છે, તેમ બીજાને મારવો તે પણ પાપ છે. જેમ નિંદા ન કરવી તેમ કોઈના શરીરનું તાડન પણ ન કરવું. પછી એક વાતની છૂટ મૂકી, શું કીધું? જો પુત્રમ શિષ્યમ ચ તાડિયેત, પુત્રને મારવાનો સમય આવે, માને કે શિક્ષા નર્થે ને રૂડાને વાસ્તે એને ક્યારેક થપાટ મારવી પડે, અથવા તો શિષ્યને પણ ક્યારેક તાડને રૂડાને માટે કરવું પડે. પેલા ના કહી દીધું કોઈનું તાડિયન ન કરું, કોઈને તાડન ના કરે, કોઈને મારે નહીં, પણ પછી શતાનંદ સ્વામીએ ટન માર્યો કે માર્કંડેય મુનિ કહ્યું કે ના, ક્યારેક બની શકે કે એની ભૂલની સજા આપ્યા સિવાય એ ભૂલ આગળ ને આગળ વધારતો જાય, શિષ્ય હોય કે પુત્ર હોય એને મારવાની આવશ્યકતા થાય, એને શબ્દથી સમજાવે, એને ઘણી બધી રીતે સમજાવે, તેમ છતાંય ફેરફાર ન થાય અને એનું તાડન કરવું જ પડે એમ હોય તો. સદાનંદ સ્વામી કે માર્કંડેય મુનિ એવું કીધું છે કે શરીરસ્ય અધો ભાગે તાડિયેત, શરીરના કમરના નીચેના ભાગમાં એને તાડન કરવું, પણ ઉત્તમ અંગે ચ વક્ષસી ન તાડિયેત, પણ એના છાતીમાં ભાગમાં કે માથાના ભાગમાં કોઈ દાડો તાડન ન કરવું. શાસ્ત્રની દ્રષ્ટિ તો તમે જુઓ કેટલી અદભુત દ્રષ્ટિ છે. અહીંયા સદાનંદ સ્વામીનો કહેવાનો તાત્પર્ય એવો છે કે પુત્રની ભૂલને સુધારવાને વાસ્તે, કે શિષ્યને ભૂલને સુધારવાને વાસ્તે એને માથામાં તાડન કરવામાં આવશે, એને મારવામાં આવશે, અને ક્યારેક પોતે એને સુધારવા જ માગે છે પણ વધારે માર મરાઈ જશે અને એમરેજ થઈ જશે તો બની શકે. બહુ કોમળ છે નાનું મગજ. ક્યારેક માનો કે ને એના રૂડાને વાસ્તે તાડન કરો, પણ માનું માથા માર વગેન વધારે જરાક વાગ્યો અને એમરેજ થઈ જાય તો માણસનું મૃત્યુ સર્જાય, પછી જિંદગી પર્યંત પસ્તાવવું પડે. એટલે એવી ભૂલ ન થાય, એટલે તાડન કરવાનો સમય આવે તો કેળથી નીચેના ભાગમાં તાડન કરવું, પરંતુ કેળના ઉપરના ભાગમાં તાડન ન કરવું, કારણ કે કેળનો ઉપરનો જેટલો ભાગ છે એ બધો જ છાતીમાં શબ્દ લખ્યો હૃદય ભાગ રહેલો છે, ત્યાં પણ તાડન કરવાથી ક્યારેક હૃદય હુમલાની શક્યતા રહે, એટલે એવું પણ તાડન સદાનંદ સ્વામીએ ક્યારેય ન કરવું. એક એક વાત બહુ અદભુત બતાવે છે. સદાનંદ સ્વામી તો કે સ્કંદ પુરાણે ત્યાં સુધી વાત લખી કે શ્રુતિ ભૂદે વેદાનામ નૃપ સાધુ તપસ્વીનામ પતિવ્રતાનામ નિંદા કુર્યાંત કરિહિચિત તેષામ તુ જાર જાતાનામ વંશોચ્છેદો ભવિષ્યતિ, વંશોચ્છેદો ભવિષ્યતિ. વેદ, બ્રાહ્મણ, દેવતા, સાધુ, તપસ્વી, પતિવ્રતા આદિની નિંદા કરનાર વ્યક્તિ એના વંશે છહિદ નાશ થાય છે, ઉપરાંત જાર જાતાના. આ માર્ગે એ જ વ્યક્તિ ચાલે, માને કે વેદની નિંદા એ જ કરે, બ્રાહ્મણની નિંદા એ જ કરે, દેવતાની નિંદા એ જ કરે, સાધુ પુરુષની નિંદા એ જ કરે, તપસ્વીની એ જ કરે, પતિવ્રતા નારીની નિંદા એ જ કરે, કોણ કરે? તો કે જાર જાતા નામ. જાર જાતા નામ માં ખબર પડી, જે વ્યક્તિની ઉત્પત્તિ પોતાના કહેવાતા પિતા સિવાય અન્ય પુરુષથી જેની ઉત્પત્તિ થઈ છે એને જાર જાતિ કહેવાય. એનો પિતા કોઈ કહેવાતો હોય અને એની હકીકત ઉત્પત્તિ અન્ય પુરુષ દ્વારા થઈ હોય એવો જે વ્યક્તિ હોય એ જ આ લોકોની નિંદા કરે છે. બાકી જેને કુળવાન પિતા દ્વારા પ્રાગટ્ય થયું છે એવો પુરુષ યા તો નારી કોઈ દિવસ આમાં કીધેલાની નિંદામાં ઉતરતો જ નથી. અદભુત સદાનંદ સ્વામી કે સ્કંદ પુરાણે કથા લખી ભક્તજન આ શ્લોક દ્વારા મહારાજ એક એક સ્ટેપને ખૂબ જ આગળ વધાર્યા. દેવતાને, વેદને, પતિવ્રતા નારીને, સાધુને, તપસ્વીને, બ્રાહ્મણને બધાને બહુ ઊંચું સ્થાન આપ્યું. એક બાજુ એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે શાસ્ત્ર અનેક વાર એમ કહે છે કે નારી છે એ નરકનું દ્વાર છે, અહીંયા ભગવાન સ્વામિનારાયણ એને એમ કે એ બ્રાહ્મણ તુલ્ય છે, એ વેદ તુલ્ય છે, એ સાધુ તુલ્ય છે, આટલી બધી મહાનતા આપી તો આમ કેમ એમ? તો સદાનંદ સ્વામી અદભુત સમાધાન આપે છે કે નારીને જે નરક તુલ્ય કીધી છે એ નારી કઈ? તો કે પતિવ્રતા જે ન હોય, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે વર્તનારી નારી એને માટે શબ્દ છે. બાકી જે પતિવ્રતા નારી છે, પતિની આજ્ઞામાં સંપૂર્ણ વર્તે છે, એ નારીને તો ખૂબ જ મહત્તા છે. તો બીજો પ્રશ્ન પૂછો, આટલી બધી મહત્તા કેમ? સાધુની સમકક્ષ એની મહત્તા કેમ આપી? તો સદાનંદ સ્વામી સમાધાન આપે કે એવી જે પતિવ્રતા નારી છે એની કુખે તો મહાપુરુષો જન્મે છે, એવી પતિવ્રતા નારીને કુખે જન્મે છે, એવી પતિવ્રતા નારીને કુખે દાતાર પુરુષો જન્મે છે, એવી પતિવ્રતા નારીને કુખે જ સુરવીર પુરુષો જન્મે છે, એવી પતિવ્રતા નારીને કુખે સાધુ પુરુષો જન્મે છે, એવી પતિવ્રતા નારીને કુખે જ પરમાત્મા ખુદ અવતારને ધારણ કરે છે. માટે પતિવ્રતા નારી એ સાધુ સમકક્ષ છે. પણ પતિને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે વર્તે છે, સ્વ ઈચ્છાથી એમ ઠીક પડે એમ વર્તે છે, પોતાને એક પતિને મૂકી અન્ય અન્ય પુરુષની અંદર મનને જે જોડે છે, અન્ય પુરુષનો જે પ્રસંગ કરે છે, એવી જે નારી છે એ નરક તુલ્ય છે એમ સદાનંદ સ્વામીએ કહે છે. એ નરક તુલ્ય છે. જેમ શાસ્ત્રમાં સાધુ પુરુષનો મહિમા જ્યારે કીધો હોય ત્યારે સંતનો જ મહિમા કીધો છે એમ સમજવું, અસંતનો મહિમા નથી કીધો. અને ક્યારેક નિંદા કરી હોય તો અસંતની જ કરી છે, સંતને નથી કરી એમ સમજ્યું. એમ નિંદા શબ્દ જ્યારે આવે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર વર્તનારી, પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વર્તનારી એવી જે નારી છે, જે અન્ય પુરુષને આવરનારી છે, એની જ નિંદા છે સમજવી. અને વખાણ આવે ત્યારે પતિવ્રતા નારીના જ આવે છે એમ સમજવું, તો કોઈ દિવસ બાદ આવશે નહીં. ભગવાન સ્વામિનારાયણે અમુક જે મર્યાદાઓ બાંધી જેને કારણે જે લોકો આ વાતને નથી સમજતા એ એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી ભક્તોની ખૂબ જ નિંદા થાય છે. પણ ભક્તજન એ વાત સંપૂર્ણ ખોટી છે. ખોટી એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓનું ખંડન નથી કર્યું, નિંદા નથી કરી, પણ કામની નિંદા કરી છે, દોષની નિંદા કરી છે. મહારાજ બરાબર વાતને સમજાવવા માગે છે કે હે ભક્તજનો, તમે મોક્ષને જો ઈચ્છો છો તો સ્ત્રી અને પુરુષો નિત્ય સહવાસમાં જો રહેશે, નિત્ય સહવાસમાં રહેશે તો કામ નામનો શત્રુ એને મોકો મળશે અને એને અવલંબન કરી પુરુષ અને સ્ત્રી બંનેના મોક્ષને બગાડી નાખશે. મહારાજ સાધુ પુરુષોની પાસે અષ્ટ પ્રકારે ત્યાગ રાખે એનું કારણ પણ આ જ છે. પણ ભગવાન સ્વામિનારાયણને એક સર્વોપરિતા ભક્તજનો, કોઈ પણ બાબતનું ખંડન કરવામાં જ્યારે આવે ત્યારે, કોઈ પણ બાબતને તિરસ્કાર કરવામાં જ્યારે આવે ત્યારે એક વાત બહુ અનુસંધાન રાખવી પડે કે જે વાતનું ખંડન કરવામાં આવ્યું છે એની સામે ઓપોઝિટ સાઈડમાં એવી સામે તૈયારી હોવી જોઈએ, તો જ એ વાતનું ખંડન કરી શકાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ક્યાંક સર્વિસ કરે છે અને પછી કોઈ એને એમ કે ભલામણ એ સર્વિસમાં શું લેવાનું, એક કલાકને ચાર પાઉન્ડ આપણે મૂકીને પડતી મૂકીને પડતી એ કહેતાની સાથે એને સામે દેખાડી પડે કે એ તું મૂકી દઈશ તો અહીંયા તને છ પાઉન્ડ મળશે, સમજાય છે, છ પાઉન્ડ મળશે. એમને એ આમ છે ને તેમ છે ને કે છોડાવી દે ને પછી સામે બિચારી નોકરી ન મળે તો દિશા શું થાય. એમ મહારાજ એક બાજુ એમ કહ્યું પુરુષો થકી સ્ત્રી ભક્તો દૂર રહે, સ્ત્રી ભક્તો દ્વારા થકી પુરુષ ભક્તો દૂર રહે, સંતો સ્ત્રી ભક્તો થકી દૂર રહે. આમ મહારાજે વાત જરૂર કરી પણ સામે મહારાજે સ્થાન પણ એવા ઉભા કરી દીધા કે સ્ત્રી ભક્તો સંતો થકી દૂર રહ્યા પછી પણ મોક્ષને માર્ગે આગળ વધી શકે. મહારાજ એટલા માટે જેમ પુરુષોના મંદિર ઉભા કર્યા એમ સ્ત્રી ભક્તોના મંદિર ઉભા કર્યા. તમે શાસ્ત્રો વાંચો કોઈ જગ્યાએ તમને પુરુષોને ભજન કરવા માટે તો કાળાંતરથી આશ્રમો તૈયાર હતા, ત્યાગ આશ્રમો કાળાંતરથી, પણ સ્ત્રી ભક્તો કોઈને ભજન કરવું તેના માટે કોઈ સુવિધાઓ નહોતી. એક બાઈ મીરાએ ભજન કર્યું, કેમ કર્યું તો આખી દુનિયા જાણે છે. ભગવાન સ્વામિનારાયણે કેવળ ખંડન કર્યું એમ નહીં, સામે મંડન કર્યું. જેવા પુરુષો માટે ભજન કરવા માટે ત્યાગાશ્રમ ઉભા કર્યા એવા મહારાજે સ્ત્રી ભક્તો માટે પણ કર્યા. સ્ત્રી ભક્તો થકી પુરુષ દૂર રહે. મહારાજે આજ્ઞા કરી કે મારા આચાર્ય કદી પણ નારીના ગુરુ ન બને તો ગુરુ વિના કલ્યાણ કેમ થાય. તો મહારાજ તરત સ્થાન ઉભો કર્યું કે અમારા જે આચાર્ય છે એમના જે ધર્મ પત્ની છે એ સ્ત્રી ભક્તોનો ગુરુ થશે. જેમ સાધુ પુરુષનો ઉપદેશ, સાધુ પુરુષો જેમ ગ્રહસ્થ પુરુષનો ઉપદેશ આપે છે તેમ સ્ત્રી ભક્તોને અમારા ત્યાગી એવા સાંખ્ય યોગી બેનો ઉપદેશ આપશે. જેમ સાધુના સાનિધ્યનું સુખ પુરુષ ભક્તો લઈ શકે છે અને ભક્તજનું જેમ છે એમ જીવ ચોખ્ખો તો જ્યારે સંપૂર્ણ સાધુ પુરુષના નિકટમાં જાય ત્યારે જ થાય. બહુ સ્પષ્ટ સમજ્યો. અને સ્વામી વાતમ પણ લખ્યું કે સભાના શબ્દો ઝાઝા અડે નહીં. આવા સ્વામીના શબ્દો, સભાના શબ્દો ઝાઝા અડે નહીં. એ તો જ્યારે એકાંતમાં સાધુ પુરુષના સંગમાં રહે અને પોતાના હૃદયના જે પ્રશ્નો છે એને જ્યારે આપલે કરવામાં આવે ત્યારે જીવના તમામ દોષો ટળે. તો મહારાજ વિચાર કર્યો કે મારા સાધુના સંપૂર્ણ નિકટમાં પુરુષ ભક્તો જઈ શકશે, એનું કલ્યાણ જરૂર થશે, તો સ્ત્રી ભક્તોનું કલ્યાણ કેમ થશે. તો મહારાજે સાંખ્ય યોગ ઉભો કર્યો કે સ્ત્રી ભક્તો સંપૂર્ણ સાંખ્ય યોગી જે અમારા ત્યાગી નિકટમાં જઈ એના અંતરના પ્રશ્ન પૂછી અને સંપૂર્ણ શુદ્ધ થઈ શકશે. જો મહારાજને અન્યાય જ કરવો હોત તો મહારાજ મંદિરો અલગ ન કરત, ત્યાગ આશ્રમ ઉભો ન કરત, એના માટે ગુરુપદની સ્થાપના ન કરત. પરંતુ ન્યાય કરીએ છીએ, ન્યાય કરીએ છીએ. ન્યાયના બાને જે અન્યાય દુનિયામાં ચાલતો હતો, ન્યાયના બાને અન્યાય ચાલતો હતો. કેવો અન્યાય? તો અમે સમકક્ષ બંનેને માનીએ છીએ, પુરુષ અને સ્ત્રી બંનેને એક સરખા માને છે, બંનેને એક સરખા સ્થાન છે. જેમ પુરુષને સેવા કરવાનો અધિકાર છે એમ નારીને પણ સેવા કરવાનો અધિકાર છે એમ કહી કહી અને પુરુષ સ્થાને બિરાજમાન રહેલા એવા જે ગુરુઓ એ સંપૂર્ણ જેમ પુરુષ અમારી સેવા કરી શકે છે એમ કે નારીઓની પાસે સેવા કરાવી અને પોતાના અંતરના જે પાપિષ્ઠ વિચારો હતા અથવા તો પાપિષ્ઠ ભાવનાઓ તેને પૂર્ણ કરી અને નારીઓની સાથે છળ કપટ રમી અને એના શીલનો જે ભંગ થતો હતો, જે શીલ ભંગ થયા પછી આ દુનિયામાં નારીઓ જગતને મોઢું દેખાડવા જેવી રહેતી નહીં હતી, જેને કારણે અગ્નિ સ્નાન કરવું પડતું હતું, એને કુવા બુરવા પડતા હતા. આદિક જે સ્થિતિનું નિર્માણ હતું, ન્યાયને બાને જે અન્યાય થતો હતો એને મહારાજે ખુલ્લો કરી અને સાચો ન્યાય ભગવાન સ્વામિનારાયણ અપાયો. ભગવાન સ્વામિનારાયણ જે સાચો ન્યાય અપાયો છે એવો ન્યાય આ બ્રહ્માંડમાં બીજા કોઈએ નથી અપાયો. માટે ભગવાન સ્વામિનારાયણે લખેલ આ શ્લોક સંપૂર્ણ મહારાજે પાલન કરી દેખાડ્યો. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. મહારાજ કે આ છ ની નિંદા મારો આશ્રિત કોઈ દિવસ કરે નહીં. આવી રીતે મહારાજ 21મો શ્લોક પૂર્ણ કરી અદભુત રીતે મહારાજ હવે 22મો શ્લોક સમજાવે છે.
દેવતાએ ભવે ધશે સુરામાસ નિવેદનમ
યત
પુરોજાદિ હિંસાચ
ન ભક્ષ્યં
ન ભક્ષ્યં તન્નિવેદિતમ. દેવતાએ ભવે ધશે
સુરામાસ
નિવેદનમ.
દેવતાએ ભવિતશ્ય સુરામાસ નિવેદનમ. યત પુરો અજાદિ હિંસા
ભક્ષ્યમ તન્નિવેદિતમ દેવતાય ભવેદ્યશ્ય સુરમાસ નિવેદનમ સુરમાસ નિવેદનમ.
મહારાજ કે જે દેવતાને આગળ દેવતાએ ભવિદ્યશ્ય સુરામાસ નિવેદનમ, જે દેવતાને આગળ માંસનું નિવેદ થતું હોય, સુરામાને દારૂનું નિવેદ થતું હોય, યદપૂર્વ જાદી હિંસા ચ ન ભક્ષમ ત નિવેદિતમ, એને જેને આગળ બકરા આદિકનો વધ થતો હોય, એવા જે દેવ છે એની પ્રસાદ હોય તો પણ મારો આશ્રિત જમે નહીં. જે શ્લોક આપણે આગળ સમજાવ્યો એટલે બહુ ડીપમાં નથી ઉતરતા, પણ મહારાજ એમ કે જે દેવને માંસ અને દારૂ ખપતા હોય તો એ દેવનો પ્રસાદ મારો આશ્રિત ક્યારે ખાય નહીં. એવમ આપણા મનમાં એમ થાય કે કદાચ એ માંસયુક્ત પ્રસાદ ન ખાય, પણ એ દેવને સુંદર લાડુ જમાડ્યા હોય, શીરો જમાડ્યો તો એ જમવા શું બાદ, તો ભગવાન શ્રી હરિ કે એ પ્રસાદ પણ ન લેવો. બે કારણ છે. જો આપણે એમ જ કહેશું કે એ દેવતાનો પ્રસાદ છે તો જે હાથે દેવતાએ માંસ આરોગ્ય છે અર્પણ ગ્રહણ કર્યું છે, સુરાને ગ્રહણ કરી છે, જે મોઢામાં દારૂ મુકાયો છે અને માંસ મુકાયો છે, એ જ એઠા હાથે એ લાડુ લેશે કે શીરો લેશે તો એ પ્રસાદ પણ એઠો થશે, માંસયુક્ત થશે. એટલે એ માંસયુક્ત પ્રસાદ કદાચ અન્ન હોય તો પણ ન લેવો, એક કારણ. પણ બીજું કારણ શેતાનંદ સ્વામી એના કરતા પણ અજોડ દેખાડ્યું કે દેવતા માત્ર કદી માંસ ગ્રહણ કરતા નથી અને કોઈ દિવસ સુરાને પણ ગ્રહણ કરતા નથી. અદભુત તાત્પર્ય શેતાનંદ સ્વામી બતાવ્યું, એ માંસને ગ્રહણ કરતા નથી અને એ સુરાને દારૂને ગ્રહણ કરતા નથી. ઉપરાંત શેતાનંદ સ્વામી કે જે દેવતાને આગળ દારૂ અને માંસ અર્પણ કરવામાં આવે છે એ સ્થાનનો ત્યાગ કરીને દેવતાઓ એ મૂર્તિમાંથી કાયમ જતા રહે છે, એ મૂર્તિમાં જ રહેતા નથી. તો જે મૂર્તિની અંદર દેવતા છે જ નહીં તો પછી એની આગળ અર્પણ કરેલી વસ્તુ એ પ્રસાદી જ નથી, પ્રસાદી જ નથી. તો પછી પરમાત્માને અર્પણ કર્યા સિવાયનું ભગવાનના ભક્તને જમાય નહીં, પ્રસાદ વગરનું જમાય નહીં. માટે એ પદાર્થ પ્રસાદ જ નથી, માટે ભગવાનનો ભક્ત એનો સ્વીકાર ન કરે, એને ખાય પણ નહીં. એવી રીતે મહારાજે સુંદર રીતે 22મો શ્લોક સમજાવી મહારાજ 23મા શ્લોક ઉપર જઈ રહ્યા છે. દ્રષ્ટવા શિવાલાદિની દેવગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરાત. બહુ અદભુત શ્લોક મહારાજે બતાવ્યો છે. દ્રષ્ટવા શિવાલાદિની દેવગારાણી વર્તમની. મહારાજ કે રસ્તે જતા શિવાલય આદિક આવે, દ્રષ્ટવા એને જોઈને શિવજીનું મંદિર આવે કે અન્ય કોઈ દેવનું મંદિર આવે, દ્રષ્ટવા શિવાલાદિની દેવગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં આધાર. બે આજ્ઞા છે કે રસ્તે જતા શિવજીનું મંદિર આવે અથવા તો કોઈ પણ મંદિર આવે તો એને નમસ્કાર કરવા, અને બીજી આજ્ઞા છે એને આદર થકી દર્શન કરવું. બે આજ્ઞાથી ભક્તજનો કદાચ આ શ્લોકને વાંચ્યા પછી બે પ્રશ્નો ઉપસ્થિત થશે. એક પ્રશ્ન તો એવો ઉપસ્થિત થશે કે આપણે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન મળ્યા પછી અન્ય દેવને જે નમસ્કાર કરવા એમાં આપણી પતિવ્રતા ભક્તિનો ભંગ થશે, એક પ્રશ્ન આવો ઉપસ્થિત થાય કે આપણે સર્વોપરી ભગવાનના આશ્રિત છીએ અને અન્ય દેવને નમસ્કાર કરીએ તો એટલી નિષ્ઠાની વિશે જો આપણને બંધાય તો આપણી પતિવ્રતા ભક્તિનો ભંગ થાય. પણ સદાનંદ સ્વામી બહુ અદભુત એનું સમાધાન આપ્યું. સદાનંદ સ્વામી કહે છે કે આ જે ભગવાન સ્વામીને આજ્ઞા કરી એ અનુસાર શિવજી હોય યા તો ગણપતિ હોય હનુમાનજી હોય એને નમસ્કાર કરવામાં લેશ માત્ર પતિવત્તા ભક્તિનો ભંગ થતો નથી. કેવી રીતે? તો સદાનંદ સ્વામીએ સમજૂતી આપી. કેવી સમજૂતી આપી? કે ભગવાન શ્રી હરિને આપણે આશ્રિત થયા એટલે સંપૂર્ણ આપણને મહારાજ નિજ નિષ્ઠા હોય. આવા સર્વોપરી ભગવાન મળ્યા પછી આપણને કોઈ જગ્યાએ નિષ્ઠા લેશ માત્ર હોય જ નહીં. સુખ દુઃખ એ બધું મહારાજની પાસે જ ઈચ્છતા હોય. આવી નિષ્ઠા હોવા છતાંય ભગવાનની આજ્ઞા શ્રી છે, મારા શ્રીજી મહારાજની આજ્ઞા છે કે દેવ મંદિર આવે શિવજીનું મંદિર નમસ્કાર કરવા. આ નમસ્કાર કર્યા પછી પણ પતિવ્રતતા ભક્તિનો ભંગ નથી થતો, કેવી રીતે નથી થતો? તો અદભુત શતાનંદ સ્વામી કહે કે કોઈ પતિવ્રતતા નારી હોય, કોઈ પતિવ્રતતા નારી હોય અને એ પતિવ્રતતા નારી એને પોતાના પતિને રાજી કરવાનું જ સ્થાન હોય, એને એના પતિમાં જેવું હેત છે એવું અન્ય જગ્યાએ હેત હોય જ નહીં, અને પોતાના પતિ જેવું અન્ય જગ્યાએ જો હેત હોય તેને પતિવ્રતતા નારી કહેવાય નહીં. કહેવાય? જેને પોતાના પતિ કરતા બીજી જગ્યાએ અધિક હેત હોય એને પતિવ્રતતા નારી કહેવાય નહીં. પતિવ્રતતા નારીને સંપૂર્ણ હેત પોતાના પતિની સાથે જ હોય, પોતાના પતિને રાજી કરવાનું જ એને તાન હોય, યદ્યપિ એ પતિવ્રતતા નારી પોતાના પરિવારમાં એના સાસુ હોય, સસરા હોય, દિયર હોય, જેઠ હોય, એ જે બધા પરિવારના સભ્યો સદસ્ય હોય એ પોતાના પતિની વિશે અનન્ય ભાવના હોવા છતાં એ બધાની પણ એ સંભાળ રાખે છે. કેવી રીતે? તો કે રસોઈ બનાવ બધાને માટે બનાવે છે. બહુ સમજાય જેવો શ્લોક છે. રસોઈ બનાવ તો બધાને માટે બનાવે છે, નથી એને તાન તો એક પોતાના પતિની વિશે જ છે, તે ઉપરાંત કોઈ એને ત્યાં મહેમાન આવે, એને ત્યાં મહેમાન આવે તો પોતાના પતિને માટે કાયમ દાળ ભાત શાક રોટલી બનાવતી હોય, પણ મહેમાન આવે તે દિવસે શ્રીખંડ બનાવે, કેરીને રસ કાઢે, પૂરી બનાવે, ભજીયા બનાવે, એના પતિને જે જમાડતી હતી એના કરતા અધિક બનાવીને જમાડ્યું તો શું એને એ મહેમાન રાજી કરવાનું તાન છે? તો કે ના, એને તાન શું છે? તો કે એને તાન પોતાના પતિને રાજી કરવામાં છે. અને સમજે છે કે આજ મહેમાન આવ્યા છે, મને એમ કે હું મારા પતિને કાયમ દાળ ભાત શાક રોટલી જમાડું છું અને આજ મહેમાન આવે ને એને મારા પતિ કરતા જાજુ સારું જમાડું તો તમારો પતિવ્રતતા ભક્તિનો ભંગ થાય, એમ માનીને ન જમાડે તેનો પતિ રાજી થાય, કુરાજી થાય. મહેમાન આવેલા માટે કોઈ સ્વીટ ન બનાવતો, રાજી થાય, કુરાજી થાય, હે? રાજી થવાને બદલે કુરાજી થાય. એ મહેમાનને ગમે તેટલું સારું જમાડતો હોવા છતાંય પણ એને રાજી કરવાનું તાન તો એના પતિને જ છે, અને એવી રીતે જમાડે એમાં જ એનો પતિ રાજી થાય છે. પોતાના કરતા શ્રેષ્ઠ પદાર્થ આવેલા મહેમાનને જમાડવાથી એનો પતિ અધિક રાજી થાય છે. એનું લક્ષ્યાંક તો એના પતિને રાજી કરવાનું જ છે, બીજા કોઈને રાજી કરવાનો લક્ષ્યાંક નથી. પણ એ જાણે છે કે આજ આમ કરવાથી મારો પતિ રાજી થશે, આજ આમ કરવાથી મારો પતિ રાજી થશે, જેમ એના પતિ રાજી થાય એમ જ એ કરે. એમ ભગવાન શ્રીહરિ એ સર્વોપરી ઇષ્ટદેવ આપણને મળ્યા છે, આપણા પતિ છે. હવે જેમ રાજી થાય એમ કરવાથી જ ભગવાન સ્વામિનારાયણની વિશે આપણને અનન્ય નિષ્ઠા કહે. મહારાજે એમ કહે છે, મારો આશ્રિત શિવાલય આદિક આવે તો એને નમસ્કાર કરે, અન્ય દેવતાઓનું મંદિર આવે તેને નમસ્કાર કરે, એમ કરવાથી એની અનન્ય નિષ્ઠામાં કોઈ ભંગ થતો નથી. ભગવાનના ભક્તો બરાબર સમજે એમાં કોઈ ભંગ થતો નથી. અને બીજા નંબરમાં આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા, બહુ મોટા ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાન મળ્યા, તો જેના ઈષ્ટ સર્વોપરી હોય એનો ભક્ત પણ સર્વોપરી હોય. સમજાય છે? જેના ઈષ્ટ સર્વોપરી હોય એનો ભક્ત પણ સર્વોપરી હોય. તો આ દુનિયાની એક રીત છે કે મોટાની મોટપ ક્યારે શોભે, મોટાની મોટપ શોભે ક્યારે? તમે આમ લૌકિક રીતે વિચારજો, કોઈ આ દુનિયાનો મોટો માણસ હોય, કરોડોપતિ હોય, અબજોપતિ હોય, એ ધનની રીતે મોટો હોય, કોઈ સાધુ હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરીને મોટા હોય, કોઈ કળા અને કૌશલ્યતાથી મોટા હોય, એ વ્યક્તિ મોટી છે. અને એ મોટો હોવાને નાતે કોઈ નાનો માણસ હોય ને બોલાવે તેની સામે બોલે નહીં, એને કોઈ બે હાથ જોડીને પગે લાગે તો સામે માથું ઝુકાવે નહીં, તો એની મોટો શોભે કે ન શોભે? બહુ મોટો માણસ છે તે નાના માણસને આગળ ઝૂકવાની કઈ જરૂરિયાત છે? પણ એ ઝૂકે છે એમાં જ એની મોટપ છે. સમજાય છે? એ ઝૂકે છે એમાં જ એની મોટપ છે, એમાં એની જરાય નાનપ થતી નથી. એમ કોઈ પણ દેવતા આવે એની આગળ નમસ્કાર કરવાથી પોતાની પતિવ્રતતા ભક્તિમાં લેશ માત્ર બાદ નથી, અને એમાં જરાય એની નિષ્ઠાને ભંગ થતો, ઈ જ એની મોટપ છે, ઈ જ એની મોટપ છે. માટે મહારાજ કે દ્રષ્ટવા શિવલાદિની દેવ ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરત. મારો આશ્રિત પ્રેમથી નમસ્કાર કરે અને એના દર્શન પણ આદરથી કરે. નમસ્કાર કરવો એ બાબત શતાનંદ સ્વામી થોડીક વિશેષ સમજાવશે કે નમસ્કારમાં કેમ સમજવું. અહીંયા તો સમજ્યા, બહુ કદાચ દેવ મંદિરો ઓછા છે, પણ માનો આપણે ભારતની અંદર ઇન્ડિયામાં ઠેર ઠેર દેવસ્થાનો હોય, ઠેર ઠેર